સદગુરુ સાધુ પરમ પૂજ્ય અશ્વિન દાદા કહે છે, પરિવાર સાથે તમને રાત્રિ ભોજન કરવાનું મળે તો પોતાને ભાગ્યશાળી સમજશો. મને યાદ છે કે પહેલાં તો પૂજ્ય અશ્વિન દાદાની આ વાત સાંભળીને મને આશ્ચર્ય થયું, કારણ કે અમારા પરિવારમાં અમે સૌ કાયમ સાથે મળીને જમતા હોવાથી અન્યોને પણ પોતાના પરિવારના સભ્યો સાથે મળીને જમવું તે સામાન્ય બાબત હશે તેમ હું માનતી હતી. પછી મને મારા સાયકોલોજી ક્લાયન્ટ્સ વિશે અને પરિવાર સાથે તેઓ ગુણવત્તાયુક્ત સમય કેવી રીતે વિતાવે છે તે વિશે જાણવાની ઉત્સુકતા જાગી અને તેઓ તેમના ભોજનનો સમય કેવી રીતે વિતાવે છે તે બાબતે પૂછવાનું મેં શરૂ કર્યું. મને જાણીને આશ્ચર્ય થયું કે હું જેઓ સાથે કામ કરતી હતી તેવા 25 પરિવારમાંથી માત્ર એક જ પરિવારના સૌ સભ્યો રાત્રિ ભોજન સાથે લેતા હતા. પરિવારના સભ્યોને સાથે મળીને ભોજન કરવામાં અનેક તકલીફો હોઈ શકે છે, જેમ કે દરેકના કામમાં અલગ અલગ સમય, બાળકો ઘરથી દૂર રહેવા ગયા હોય, જીવનસાથીનો સહકાર ના હોય, એકલા રહેતા હોય કે સતત કામનો બોજો અનુભવતા હોય અને હંમેશા પ્રવાસમાં હોય. તેમ છતાં માનસિક સ્વાસ્થ્યને લગતા પ્રશ્નો ધરાવતા આવા ક્લાયન્ટ્સ અને તેઓને પોતાના પરિવાર સાથે પૂરતો સમય વિતાવવા નથી મળતો, આ બંને બાબતો વચ્ચે શું સંબંધ છે તેનો અભ્યાસ કરવો પણ જરૂરી છે. આથી જો પરિવાર સાથેનો જોડાણ ના હોવું એ નબળા માનસિક સ્વાસ્થ્ય સાથે સંકળાયેલું હોય તો તેનાથી ઉલટું પણ એટલું જ સાચું છે. પરિવાર સાથેનું જોડાણ એ પ્રેમની લાગણી, આનંદ અને સારી ઉર્મિઓની અનુભૂતિ માટે અત્યંત મહત્વની બાબત છે. વડીલો તરીકે આપણને આપણા બાળકો સાથે ગુણવત્તાવાળો સમય વ્યતીત કરવા અને એમની સાથે જોડાણ કરવાની પહેલ કરવાનું સામર્થ્ય હોય છે. સદગુરુ સાધુ પરમ પૂજ્ય મનોજદાસજીએ પારિવારિક સંવાદિતા સ્થાપવા આપણે શું કરી શકીએ તેના માટેના નક્કર પગલાં જણાવી સુંદર માર્ગદર્શન પ્રદાન કર્યું છે. 1. દરરોજ એક ભોજન તો સૌ સાથે લો. ભોજન કરતી વખતે જો દરેક વ્યક્તિ ફોનનો ઉપયોગ કરવાનું તથા ટીવી જોવાનું ટાળે તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. પારિવારિક સંવાદિતા માત્ર એક છત નીચે રહેવાથી કે એક સાથે બેસીને ભોજન કરવાથી નથી આવતી, પરંતુ સભાનપણે એકબીજા માટે સમય આપવાનું નક્કી કરીને તે પ્રાપ્ત થાય છે. 2. ભોજન બાદ સૌ 15 મિનિટ સ્વામિનારાયણ મહામંત્રની સમૂહ ધૂનમાં જોડાઓ. પ્રાર્થનામાં એક એવી તાકાત છે કે માત્ર આ એક ઉપાયથી થોડા જ સમયમાં આપણને સકારાત્મક પરિણામો જોવા મળશે. 3. તે પછી બીજી 15 મિનિટ માટે દરેક વ્યક્તિને તેણે છેલ્લા 24 કલાક દરમિયાન કુટુંબના અન્ય સભ્ય વિશે જે કોઈ સકારાત્મક વાત નોંધી હોય તે જણાવવા માટે આમંત્રિત કરો. આ રીતે બાળકો અને તેમના વાલીઓ બંને એકબીજાના ગુણ જોવાની ટેવ પાડી શકશે. લાંબા ગાળાના લાભ વિશે વિચારીએ તો વર્ષના અંતે આપણે એકબીજાના 365 સકારાત્મક ગુણો શોધી લીધા હશે. જો સકારાત્મક ગુણો વિશે વિચારવું મુશ્કેલ લાગે તો છેલ્લા 24 કલાકમાં આપણા જીવનમાં બનેલી કોઈ પણ સકારાત્મક ઘટના પણ જણાવી શકાય, જેમ કે શાળામાં કે મિત્રો સાથેનો કોઈ આનંદદાયક અનુભવ, કામધંધામાં પ્રાપ્ત થયેલી કોઈ ઉપલબ્ધિ. અરે, ખાલી આજના હવામાનની તારીફ પણ કરશે તો પણ ચાલશે. 365 દિવસમાં આપણે આપણા વિચારોની પ્રક્રિયા પર તેનો અદ્ભુત પ્રભાવ પડતો જોઈને આશ્ચર્યચકિત થઈ જઈશું. પરિવાર સાથે નિયમિત સમય ગાળવામાં મુશ્કેલીઓ હોઈ શકે છે તે સમજી શકાય તેવી બાબત છે, તેમ છતાં તેને પ્રાથમિકતા આપવી એ કેમ અગત્યનું છે. જાણીતા TED ટોકમાં જોહાન હરીએ જણાવ્યું છે કે આપણે શા માટે વ્યસનનો શિકાર બનીએ છીએ, એ પછી સ્માર્ટફોનના વ્યસન પણ હોઈ શકે. તેમાં એમણે જે છેલ્લી વાત જણાવી તે મને ખૂબ સ્પર્શી ગઈ. વ્યસનનું વિરોધી સ્વરૂપ છે જોડાણ. આનો અર્થ એ છે કે જો પરિવાર સાથેનું લાગણીસભર જોડાણ આપણને ડિજિટલ ઉપકરણોના વ્યસનથી દૂર રાખતું હોય તો પરિવાર સાથેના આવા જોડાણનો અભાવ વ્યસનને પ્રોત્સાહન આપે છે. સાદી ભાષામાં કહીએ તો જ્યારે બાળકો પરિવારના લોકોથી દૂરી અનુભવે છે ત્યારે તેઓ ડિજિટલ માધ્યમ પર વધુ સમય ગાળે છે અને એમાં વધારે મગ્ન થઈ જાય છે. પેરેન્ટિંગ કોચ માર્કો જુહાન્ટે જણાવ્યું છે, બાળકોને ઉપકરણોના વ્યસનથી બચાવવા માટે આપણી પાસે બે ઉપાય છે. એક, આપણા બાળકો સાથે પ્રેમસભર ઊંડું જોડાણ સ્થાપિત કરો, અને બે, વાસ્તવિક જીવનને આભાસી જીવન કરતાં વધુ રસપ્રદ બનાવો. પરિવાર સાથે નિત્ય સમય વિતાવવા બાબતેના પૂજ્ય મનોજદાસજીના આ ત્રણ સૂચનો આપણને પારિવારિક સંવાદિતા કેળવવા માટેની પ્રેરણા આપે છે, અને જ્યારે પરસ્પર જોડાણ હોય છે ત્યારે પરિવારમાં સંવાદિતા હોય છે. જય શ્રી સ્વામિનારાયણ.